તારીખ 22/8/1989 શ્રી મદ્રાસ ચંદ્ર પત્રાંક 76 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 24
એવી શોધો મૂકશે કે સામે નિમિત્ત હોય તો જ મંત્ર હશે. ભૂતકાળના ભવિષ્યકાળના દુર્ક્ષેત્ર વર્તે, દુર્કાળ વર્તે, દુર્ ભવિષ્ય દુર્ક્ષેત્ર વર્તે એવા પદાર્થોમાં પણ મન પહોંચે ને. માટે મન સામે એનો વિષય કોઈ પાંચે પંચેન્દ્રિય ન હોય તો જ મનની ગતિ વધારે થાય એવું કાંઈ નથી હતું. મન તો આમ માટે જેને વેદજ્ઞાન કરતા આવડે, રાગાદી સમસ્ત વિભાવોથી વેદજ્ઞાન કરી શકે એ મનને અટકાવીને મંત્રના પરિણામથી મંત્રમુખ થઈને બેમુખતા છોડીને અંતર્મુખ થઈને ભાવમાં આવી શકે. એના માટે એક ટુકડો આવી ગયો આખા પત્રમાં. બહુ રહસ્યભૂત વિષય થયો અને નિશ્ચયમાં એટલે ખરેખરપણે એમ કહેવું છે, વાસ્તવિકપણે નિશ્ચય અર્થ એટલે શું કે આ જે ખરેખર કાર્ય પ્રકૃતિ છે, વાસ્તવિક કાર્ય તો આ વિષયની કોઈ ખરેખર કાર્ય પદ્ધતિ છે, બીજી છે એ કોઈ અપૂર્વ છે. એની યોજના એટલે એને કેવી રીતે યોજવું, ઉપયોગને કેવી રીતે સ્વરૂપમાં યોજવો દોરવો એ શ્રીકૃષ્ણના અંતરની છે. અમને શું લખીએ કેમ કે અમને ધ્યાનનો વિષય શરૂ થયો છે આ મંત્રની અંદર. પહેલા જ કહ્યું કે પરમાત્માનું ધ્યાન કરે અને એકાગ્રતા કરે તો પરમાત્માથી જોડાય છે. વાત સાચી છે કે પરમાત્માને જાણવાથી પરમાત્મા થવાય છે. તેને પણ કરીને એની સૂચના કરી અગત્યની કામ આ થાય. પણ તે ધ્યાવન ધ્યાનરૂપી કાર્યને ધ્યાવન કહ્યું. ધ્યાવન કોઈ પણ આત્મા સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી. ન સત્પુરુષનો પરિચય કર્યો, ન સત્પુરુષનો સમાગમ કર્યો, પણ સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના આટલો શબ્દ વાયો. એક એક શબ્દ પાછળ એનો હાર્દ છે કે શું વાત થવી જોઈએ. સમગ્રમાં થોડી વાત ચાલુ થઈ છે પુરુષ વિષય રાજકોટમાં, તો એ વિષય લીધો શ્રીમદના અધ્યક્ષ લેવાનો શ્રીમદની પ્રણીત તત્વજ્ઞાન. તત્વજ્ઞાન તો અનંત તીર્થન કરોથી પ્રણીત છે. શ્રીમદજી કે ગુરુ લઈ તો એમના આરતીયાને માલ આપે છે તો ચોખ્ખું કહેતા ભગવાન નો માલ છે. એમને તો આરતીયાને બેઠા છે બરોબર. વગર મહેનતાન લીધે નિષ્ફળ ભાવે નિમિત્તની પાસે મૂકીએ છીએ. અમારો શ્વાસ નીકળ્યો છે કે અમારે પાણીમાંથી એ માલનો ઉપયોગ અમે કર્યો છે, છતાં અક્ષર પાત્ર હોવાથી માલ તૂટતો નથી. જેમ જેમ જોવામાં આવે છે તેમ તેમ શ્રદ્ધેય થાય. આ વિષયની લઘુ છે. લોકો લબ્ધિને નથી સમજતા, પણ આ સમજ્યા જેવી લબ્ધિ છે. નજર અમે દેખાય એવી લબ્ધિ છે. આશ્ચર્ય પામે છે ને લોકો એ લબ્ધિ એવી સમજદારી નથી જ છે કે ગમે તેટલું દેખો ખૂટે જો આ લબ્ધિ નજર અમે છે. એ સંતપુરુષને પ્રારંભમાં જ્ઞાનનો ઉનાળો ઓછો હોય, પણ જેમ જેમ એની નિર્મળતા વધે છે કુદરતી રીતે બહાર પણ એ વિષયનો સ્પષ્ટતા પણ આવતી જાય છે. અને એ વિષયને માર્ગ બીજાને પણ સમજાવી શકે છે. એને આપ્યું જ્ઞાન આપ્યું એમ કહેવાય છે, જ્ઞાન દાન એને કહેવાય છે. તો કે આ એક એવી સંપત્તિ છે કે જો કોઈ જ્ઞાનનો દેવાનો પ્રસંગ પડે તો જેનું દાન દેવામાં આવે છે એ સંપત્તિ વધતી જાય છે. જેમ જેમ દાન આપે તેમ તેમ સંપત્તિ વધે, જેમ જેમ દાન આપે તેમ તેમ સંપત્તિ વધે. તે આ નજર સામે દેખાય તેવી લબ્ધિ છે. વૈજ્ઞાનિક બરોબર છે. બધી લબ્ધિનો વિષય તમામ ભૌગોલિક અભૌગોલિક આત્મિક બધી લબ્ધિ વૈજ્ઞાનિક વિજ્ઞાન જ છે. એમને એ વાત કરી નિશ્ચય અર્થ નીકળે, નિશ્ચયનું જે રહસ્ય છે, એનો જે ભાવ છે, એની કોઈ અપૂર્ણ યોજના કાર્ય કરવાની જે પદ્ધતિ પોતાને આવડે છે, એનું નામતરનો વિષય છે. એટલા માટે એ દુઃખ રહસ્ય બહુ દૂર વિષયને ગ્રહણ કરવા માટે પરમ ગુણીથી એમના ચરણ કમળને ઉપાસ્યા વિના કોઈ જીવ પ્રાપ્ત કરી જાય, માત્ર સત્સંગ કરી જાય, માત્ર વંદન નમસ્કાર કરી લઈએ કે માત્ર વારંવાર જોઈને પરિચય કરીને સાંભળી લઈએ એટલે મળી જાય, એ પરિસ્થિતિ નથી. પરિસ્થિતિ નથી એવું બધું મને દ્વાર કરી મૂક્યો છે. સાક્ષાત કીર્તન કરશે કે બીજા ભક્તિની જરૂર સમર્થન પણ કોઈ અપૂર્વ ભક્તિનો વિષય છે. એટલે આગળ જતા એ આ વિષયનો સરવાળો હોય મારે છે કે હું કાંઈ મારી સાધન પણ બીજી શોધમાં જોઈ ત્યાં ભૂલમાં આવેલી ચક્કરમાં પડેલી મને નહીં ખબર પડે. આ માર્ગ જેણે જોયો છે એવા માર્ગદ્રષ્ટા પુરુષને સ્વીકારી લે, એને ખબર છે કે તું શું કરવા મારી પાસે આવ્યો છે. હું તો જગતના પદાર્થ માટે નથી આવ્યો, કુટુંબ પરિવાર માટે નથી આવ્યો, આગળ પૂરતું માટે નથી આવ્યો, હું તારા આત્મિક માટે આવ્યો છું. એ સત્પુરુષને સમજતા જ વાર લાગે, બીજા કારણે આવ્યો હશે પણ સમજી જશે, આ કારણે આવ્યો હશે તો સમજી જશે. એ તો મહાપુરુષ છે, એમ પણ હજુ ઉપર બેઠા છે, મારી જાણે બરાબર જોઈ શકે છે તું કોના કેવા પરિણામ વર્તે છે. એટલે તારા આત્મહિતના લક્ષ્ય જો સત્પુરુષની શોધી શકે, વાંચવું જોઈએ કે શોધ એમ કહ્યું છે. આપણા સમાજના ઘણા માણસો એમને સત્પુરુષ કહે છે, માટે સત્પુરુષ છે એને એમ સ્વીકારતા સત્પુરુષને શોધાય એમ નથી. અમારા પિતાશ્રીના વખતથી સત્પુરુષ માનતા આવ્યા છીએ, માટે અમે પણ માનીએ છીએ. ઘણાને તો એવા પૂરો પ્રકાર છે, એમના પિતા શ્રી ગુરુદેવને માનતા હતા. આપણે ચાલતી વાત લઈએ તો લખીએ તમારા તો પિતાશ્રીના વખતથી આ માનીએ, પણ પોતાને શોધવું પડે છે. એ પુણ્યનો બહુ જરૂર છે કે પિતાશ્રીના વખતથી બીજી લાઈને ચડવાનું ન હોય, પણ છતાં આ કાર્ય જે કરવાની જવાબદારી છે એ એમાં આવી નથી જતી, પૂરી નથી થતી. એ તો જે નવાના માટે જે પરિસ્થિતિ ઊભી છે એ જ પરિસ્થિતિ જૂનાને માટે છે. નવો શોધમાં નીકળ્યો છે અને પરીક્ષા કરીને શોધ્યું કે આ સત્પુરુષ છે, તો એને તો અપૂર્વ લાભ થવાનો સંભવ છે. પણ જૂનો જે પરીક્ષા ન કરે અને આપણને તો બાપાના વખતથી મળ્યું છે તો ભગવાન ધર્મજીની યાદ નીકળી જાય, આપણને તો પહેલેથી મળી ગયું છે પણ નહીં નથી શોધવા પડે. સત્પુરુષ છે કે પોતાને નક્કી કરવું પડે છે, એમાં પિતાશ્રીનું નક્કી કરેલું કામ ન આવે એવી વાત છે. પોતાને નક્કી કરવું પડે, પોતાની જવાબદારી છે નક્કી કરવું પડે, આ જ સત્પુરુષ છે. શોધ લીધો ચાલે છે, બીજું કઈ શોધમાં તો આ શોધવાનો વિષય છે, એમને માની લેવાનો વિષય નથી. એટલા માટે પરીક્ષણ મુમુક્ષુ 76મો આઠ પરીક્ષણ મુમુક્ષુ આત્મજ્ઞાનનો વિષય ક્યાંય પણ ચાલતો હોય તો આત્મજ્ઞાનના વિષયના જાણકાર લાગે એના અંતર સુધી પહોંચી જાય છે. બરોબર બાર તો સમાગમ કરે છે, સાંભળી 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 એના અંતર સુધી પહોંચી જાય છે અને નક્કી કરે છે કે માલ છે કે નહીં. અહીંયા જો ખરેખર હોય તો શું પરિસ્થિતિમાં આવી કે એ શોધીને એના સમસ્ત ચરણ કમળમાં રહે એમને સર્વ ભાવ સમર્પણ કરી દે છે, પૂરી સમર્પણતા આવે છે. પાછળનો 11મો વર્ડિંગ 470 અને સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. શોધવાન કહેતો પણ ઓળખાણ થવી એટલો દુર્લભ છે, કેમ કે એટલી યોગ્યતા આત્મહિતની તીવ્ર ભાવનાથી આવે ત્યારે એ નજર પડે છે. સત્સંગ કાંઈ સત્પુરુષ લેવાય તે મહત્વને ને યોગે તે ઓળખાણ છે નિશ્ચિત કરીને આજ સત્સંગ આજ સત્પુરુષ છે. સત્સંગ એટલે સત્પુરુષ છે એવો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય એટલે સાક્ષી ભાવ છે એની ખાતરી આવી લેવાની, તો તે અવશ્ય કરીને પ્રવૃત્તિને સંકોચી સમય વધારે કાઢવા માટે એને પોતાની ચાલતી વ્યવસાયિક પ્રવૃત્તિને સંકોચી પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરીને જોવા, જોવાય નહીં તીક્ષ્ણ ઉપયોગે કરીને જોવા, જોઈને કોઈ પરીક્ષણ કરવા એટલે એનો અર્થ મને થાય તો એવી રીતે તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારો. બીજું નુકસાન નહીં એટલું બધું, પણ તેથી તે પદાર્થને વિશે સત્સંગથી અધિક કોઈ પદાર્થને વિશે વિશેષ એટલે અધિક સ્નેહ ભક્તિ રાગ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાણે રસગારવાના દોષે એટલે બીજે ક્યાંય રસ પડે બીજા કાર્યોમાં બીજા વિષયમાં ભોગ ભોગમાં ખાવા પીવામાં એવા દોષે તે સત્સંગ પ્રાપ્ત થઈએ પુરુષાર્થ કર્મ મંદ રહે છે અને સત્સંગ થવાનો થતો નથી એ જાણીને પુરુષાર્થ અને ગુરુ લોકો ઘટે નહીં એ સૂચના અમે ગ્રસ્તોને મોક્ષને આપી છે. પણ એમને એક શબ્દ વાંચ્યો છે સર્વાર્પણ પણ એવું પાછો આત્મ આત્મ છે. અવશ્ય આ જીવે પ્રથમ સર્વસાધનને ગમ જાણે એ આપણે ગુણ બીજું કાંઈ શોધમાં એટલે સર્વસાધનને ગમ જાણે નિર્વાણનો મુખ્ય હેતુ નિર્દર્શનનો મુખ્ય હેતુ તો છે કહેવાની જરૂર નથી, નિર્વાણનો મુખ્ય હેતુ મોક્ષનો મુખ્ય હેતુ એવો સત્સંગ સર્વ અર્પણપણે ઉપાસવા સર્વાર્પણપણે સર્વ અર્પણપણે ઉપાસવો યોગ્ય છે. આ શબ્દ નહીં પણ સર્વાર્પણ પણે અહીંયા શબ્દ લીધો કે સર્વ ભાવ અર્પણ કરીને દ્રવ્ય જે હોય એની અર્પણ કરવાની, પણ ભાવ તો કે એમાં કોઈ કચાશ નહીં, ભાવમાં જરા પણ કચાશ રહે તો એ વંચના બુદ્ધિએ સત્સંગ આગળ થશે. જયારે પોતે માને છે ભલે ઓખાણ થયું હોય ન થયું પણ માને છે કે આ સત્પુરુષ છે આ જ્ઞાની છે આ ધર્માત્મા છે એટલે વંદન કરશે નમસ્કાર કરશે કૌમાન કરશે એમને સર્વ ભાવ અર્પણ કરી દે આ ફરક છે. પછી સમ્યક દર્શન સહેલું છે નિર્વાણ સહેલું છે સમ્યક દર્શન નિર્વાણ સહેલું છે પણ આટલી ફરક છે. આ અહીં આ જગ્યાએ આવ્યો છૂટતો થઈ ગયો એનો પેલો બાર થઈ ગયો હાજર એ વાત સર્વભાવ અર્પણ કરી દઈ વર્ચો જાત પછી એને મોક્ષની વાત લીધી છે સમય દર્શનની નથી લીધી પછી મોક્ષ ન મળે મારી પાસે છે એનો અર્થ કે આ ખાતરી મંદ વાત છે આમાં અપવાદથી પણ કોઈ નિષ્ફળ જાય છે એ પરિસ્થિતિ નથી ત્રણે કારણે છે. આજે આપણે સૌ કહીએ છીએ એમાં કુદરતી આપો શોધવાનું છે કે સત્પુરુષ કેવા હોય છે એમ કહે છે કે સત્પુરુષ એ રીતે નિષિદ્ધ જેને આત્માનો ઉપયોગ છે. આપણે ઉપયોગ શબ્દ એ રીતે સમજાય છે કે શબ્દો ઉપયોગ થાય એનો ઉપયોગ કરીએ છીએ. શ્રીમદજીને ઉપયોગ શબ્દને મુખ્યપણે સાવધાનીના અર્થમાં લીધો છે. અગાઉ શક્તિ 5 નંબરમાં ઉપયોગ શબ્દ વાંચ્યો છે, 210માં 5માં અને 6 બોલમાં 10 બોલ માં ઉપયોગ શબ્દનો પ્રયોગ છે. 105 એમાં 5મો બોલ છે. જ્યારે સ્વદોષી છે પાત્રતાવાળા જીવના લગ્ન લીધા છે, તે પાત્ર જીવ જ્યારે પોતાનો દોષ દૂધે ત્યારે તેને છેડવાનો ઉપયોગ રાખનાર છે, એને ટાળવાની સાવધાની રાખે છે. ઉપયોગ તો માત્ર જોઈ રહ્યા છે, સાવધાની તો ધ્યાના વિના તો થાય જ નહીં. કે જાણવા પૂર્વક જે આમનું કાર્ય કર્યું એને એના ઉપયોગના અર્થમાં લીધો છે. બીજો સમયનો વિષય લીધો છે કે પાત્ર જીવ એવો છે કે ઉપયોગથી એક પળ પણ ભરનાર, એટલે જે કાંઈ એક જ પળ પસાર થાય છે એમાં એનો સાવધાની છે, ઉપયોગ છે કે મારો સમય બરબાદ નથી કરતો, મારો સમય હું આત્મહિતમાં પસાર કરીશ, મારો સમય હું મારો અહિત થાય કે પ્રમાદ થાય એવી રીતે ક્યાંય પસાર કરવાનો ઉપયોગ છે. આપણે ઉપયોગમાં શુદ્ધ ઉપયોગ કરીએ કે જ્ઞાનનો વ્યાપાર કરીએ એમ આવ્યા છે, ઉપયોગ એક પળ પણ થતા, એક એક પળ સમય એક એક પળ પણ એને સાથ છે, એની પાસે વેળવવા માટે સમય નથી, એનું નામ પાત્ર જેવું નથી. એ જ રીતે અહીંયા પણ સાવધાની એવો અર્થ છે કે સત્પુરુષ એ રીતે નિષ્ફળ જેને આત્માનો ઉપયોગ છે, એટલે કે એની અંતર પરિણિત આત્માની સાવધાનીના આત્માની સાથે અભેદ થઈને વર્તે છે, એની આત્મજાગૃતિ નિરંતર છે, નિષ્ફળ છે કે રાત્રિ દિવસ ની શુક્લ રાત્રિ બીજો દિવસ રાત્રિ દિવસ એટલે 24 કલાક નિરંતર જેને આત્મજાગૃતિ જેની અંતર પરિણિતિ જાગી ગઈ છે, જેને આત્મા ક્યારેય અંતરમાંથી છૂટતો નથી, પોતાના પ્રભુને પરમાત્માને ક્યારેય મૂકતો નથી, ક્યારે પણ એનાથી છૂટો પડતો નથી, એવી કોઈ શુદ્ધોપયોગથી અપૂર્વ રૂચિથી પ્રીત માંગી લીધી છે કે એને પોતાના પરમેશ્વરને ક્યારે પણ લક્ષ્યમાંથી જવા દેતો નથી. એ સત્પુરુષ એ જ કે નિષ્ફળ જેને આત્માનો ઉપયોગ છે, તે જ્યારે કહે છે કોઈ વાત કહે છે ત્યારે તે વાત ભલે શાસ્ત્રમાં નથી, અત્યારે શાસ્ત્રો મર્યાદિત રહ્યા છે, ઉપલબ્ધ શાસ્ત્રોમાં ન મળે કદાચ ઘણા પૂછે છે ને કે ગુરુ કહ્યું પણ કઈ શાસ્ત્ર આધાર છે તમારી પાસે, ઘણા માણસ જીવંત શાસ્ત્ર કહે જળ શાસ્ત્રનો આધાર માંગે છો અમારી પાસે, પ્રતિષ્ઠા વાળા ખરેખર વિજ્ઞાન છે પોતે એમાં કઈ ખરાબ નથી, પણ એવું પ્રશ્ન એમને ઉઠાવ્યો આગળની અંદર આ વાત નથી, આગળ વિરુદ્ધ ભલે ન ગુરુ વૃદ્ધ આવ્યા ત્યારે ચર્ચા છે, પહેલા તો ગુરુથી ક્યારે ગુરુ આગળ ગુરુ છે પણ એ વાત અમને પાછી ખેંચી લીધું ગયા છે કે આગળ વિરુદ્ધ જોઈ ભલે ન કરીએ, પણ આગળ વાત તો નથી. મેં કહ્યું કે આગળ તો પૂરેપૂરા છે નહીં અત્યારે, બધી અનાદિ અનંતકાળની વાત આગળમાં કથન યોગ નહીં આવીને શકે છે, અનંત સંસ્કારો થાય પણ એના કાંઈ આગળ ન હોય, ભાવે તો પણ એ અનંતમાં ભાગે, દિવધની ના અનંતમાં ભાગે છે. અત્યારે તો એનો એક અંશ રહ્યો છે, જે હજાર પણ અંશ નથી. તો અત્યારે તમે આ પદમાં છો, પણ સમજી શકાય એવી વાત છે કે અનંતકાળના પથાનુરૂપ કોઈ આગળમાં કોઈ કાળે હોઈ શકે નહીં. પણ મારો એક પ્રશ્ન છે કે ગુરુદેવ પોતાના સ્ત્રી મુખ્યથી જોયા કે આ જીવન કાળો છે, આપણે સાંભળવું મળે પછી વિદ્વાન હોય કે વગર વિદ્વાન હોય, પણ આગમનો આધાર માગે તે સત્પુરુષનું અપમાન કરવા કરાવે છે. એનો અર્થ એ થયો કે એમના વચન ઉપર વિશ્વાસ નથી. તમે આપણું વચન ન માનીએ, તમે આગમ દેખાડો તો આગમનું વચન માનીએ, પણ આપણું વચન ન માનીએ. આવી તો ક્યારેક આપણા મનુષ્યોમાં ચર્ચા થાય છે, ત્યારે કોઈ કોઈ આપણા વિદ્વાનો પણ આવી ભૂલ કરી બેસે છે. બરાબર છે, નિયમસારમાં તો આ જગ્યાએ આવ્યું કે ફલાની જગ્યાએ તો આવ્યું, પણ બોલી ક્યાંય છે? અથવા ગુરુદેવ તો બોલી ગયા પ્રવચનમાં, પણ આગમમાં ક્યાંય છે? શાસ્ત્રમાં છે. એક આગમમાં હોય અને બીજા કોઈ આગમમાં ન હોય માટે નમવાનું, એ વાત પણ ખોટી છે. બરાબર, ન્યાય વિરુદ્ધ છે. અને સત્પુરુષ કહે, સદગુરુ કહે, પછી તો એને આગમનો વિચાર કરવો, એ તો ચોખ્ખે ચોખ્ખો સત્પુરુષથી વિરુદ્ધ જવાની વાત છે, અપમાન કરવાની વાત છે, બીજી કાંઈ નથી. એવી ભૂલ તો સ્વપ્નમાં પણ કરવા જેવી નથી. એટલે એમ કહ્યું, કદાચ શાસ્ત્રમાં નથી, કદાચ સાંધ્યામાં પણ નથી, તને છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે. આ શું કહેવાનું કે અનુભવ પ્રધાનતા રહેલી છે. સત્પુરુષના વચનનો વિસ્તાર કરીએ તો એ વચનમાં ઘણા ગુણ છે, ઘણી વાતો છે, ઘણા પડખાથી એ વચનોની પ્રશંસા કરી શકાય અને એની અપૂર્વતા કોઈ જુદી છે. પણ અહીંયા વિશેષ પોતે વિસ્તાર કર્યો નથી આ પત્રની અંદર, એટલે એક મુદ્દાની વાત મૂકી દીધી કે શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે. આ દ્રષ્ટિકોણથી તું એમના વચનોનું અવગાહન કરી દે કે અનુભવથી મેળ ખાય છે. એટલા માટે શાસ્ત્રમાં અને સત્પુરુષો જે દ્રષ્ટાંતો આપે છે એ સર્વસાધારણ જીવનનો અનુભવ ગોચર હોય એવી વાતના દ્રષ્ટાંતો આપે છે. એનું કારણ એ છે કેમ કે અનુભવ પ્રધાનતા એ એમના કથનની પદ્ધતિ હોય છે. સર્વ સત્પુરુષોની આમ થઈ ખરે, એક વ્યક્તિ અને બીજી વ્યક્તિ બંને નાની હોય, સત્પુરુષ હોય, ધર્માત્મા હોય, શૈલી કરે, પણ અનુભવમાં આવે એવી વાત છે, એ જ ચિહ્ન છે, એ લક્ષણ છે, એ બધા જ સત્પુરુષની માનીમાં હોય. ચાહે 2000 વર્ષ પહેલાના કુમકુંદાચાર્ય હોય, ચાહે 100 વર્ષ પહેલા થયેલા શ્રીમદજી હોય, કે અત્યારે આપણે બીજી માતાજીને સાંભળીએ, એ વાત હોય છે. અનુભવમાં આવે એવી એનું વચન છે, એનું કથન છે. અંતરંગ સ્પૃહા નથી, એવી જેની ગુપ્ત આચરણ સેવા, એટલા માટે એ પાદરી છે સત્પુરુષ માટે. ચતુર્થ ગુણ સ્થાને અવિરત પણ છે ત્યાં સત્પુરુષ પણ બીજા સામાન્ય જનની માફક પોતાની પ્રવૃત્તિ કરતા હોય છે. એટલે જેમ કે ખાવાનું પીવાનું અને એક પ્રકારના બાહ્ય જીવનના સાધનો ઉતાવળો સુવડતાઓ, જેમ સામાન્ય માણસને આ બધી ચીજોની અપેક્ષા હોય છે એવી એને અપેક્ષા હોય એમ બાહ્ય દ્રષ્ટિએ લાગે, છતાં એની અંતરંગમાં એક વાતની સ્ફુરા નથી. ન તો કોઈ પદાર્થ અનુકૂળ છે, ન તો કોઈ પદાર્થ પ્રતિકૂળ છે. વ્યવહારમાં એમ લાગે કે આમ તમે ફલામ જશો તમને નહીં ફાવે એમ કે, અને કાંઈ એવું નહીં ફાવે. ફાવવું ન ફાવું નથી, એ તો રાજવિષ્ઠો ઇષ્ટનિષ્ઠ પણ છે એમ નથી. વ્યવહારમાં બી દેખાશે, અંતરંગમાં સ્ફુરા નથી. બરોબર, ન તો કોઈ પદાર્થ અનુકૂળ છે, ન તો કોઈ પદાર્થ પ્રતિકૂળ છે. ઓગણીસ કહેવાય પત્રમાં એ વાત કરી છે કે અનુકૂળતા પ્રતિકૂળતા કે બાહ્ય અપેક્ષાએ તમને ગુલાબચંદભાઈ બ્રહ્મચારી મિત્રનો કાગળ લખો, તમને શ્રી ગુરુની ગુરુદેવના પ્રવચનોમાં સત્સંગની અનુકૂળતા છે, મારે એ અનુકૂળતા નથી એમ કરીને લીધું છે. ઉત્કૃષ્ટ શુભ તેવું ગુરુદેવ મનોજને શું કહ્યું છે? કૃષ્ણાયુને ઉત્કૃષ્ટ શુભ જોવા બહેનો અભિપ્રાય અમેર થાય છે ને. ઉત્કૃષ્ટ શુભ દ્રષ્ટિથી અપેક્ષા આપો મારા રીતે વ્યાખ્યાનોની અનુકૂળતા હૈ, પરંતુ યહાં તો અશુભ પ્રતિકૂળતા બહુત હૈ. અને તો હવે પાર્થન કૌટુંબમાં આપે અજમુખ લખેલો છે, ગ્રસ્ત છે એટલે દૃષ્ટિથીમાં હતા. કાંઈ તો અશુભ પ્રતિકૂળતા હૈ બહુત હૈ, ફિર ભી મુજે વિશ્વમાં કોઈ ભી પદાર્થ અનુકૂળ હૈ ના પ્રતિકૂળ હૈ, કોઈ અનુકૂળ નથી મને વિશ્વમાં કોઈ પ્રતિકૂળ નથી. ઈશ સિદ્ધાંત કો લેકર મેં પ્રતિકૂળતાઓ કો ભી અનુકૂળ હી સમજતા હું કે અરે આ જીવના અપરાધ છે આ સંયોગોની વચ્ચે ગયો છે. કેમ ગયો છો?
અપરાધ
જે સંયોગો છે એ તો જીવના અપરાધનું ફળ છે, તો એનાથી બોધ લઈ લે ખરી ને, તો બોધ લેવાનો વિષય છે આગળ માટે. તો એને પોતાના પ્રતિકૂળતા અને અનુકૂળતામાં લઈ લો છો, એટલે કે હું અહીંયા પણ મારી સાધના જોરથી કરું છું. અરે જીવ અત્યારે તો આ પરિસ્થિતિમાં મુકાવ, પણ હવે તો સમજી જાય અને અંદરનું કાર્ય કરવામાં તો કોઈ નથી, ઘરવાળા જાણતા કે નથી, કોઈ બહારવાળા જાણતા, એ તો સીધી વાત છે. કારણ એસી અવસ્થામાં સ્વ સામર્થ્ય કા હિ આશ્રય લેતે રહે એવું એક પ્રયોજન રહેતા હૈ, પર નહીં અટક પાટે. આમ કરીને એમણે એ અનુકૂળતા અને પ્રતિકૂળતા સાધકને કોઈ ચીજ નથી એ વાત મૂકી દીધી છે. લૌકિક અનુકૂળતા પ્રતિકૂળતા બતાવી છે, બરાબર છે, તમને નિવૃત્તિ છે, તમે ગુરુદેવનો યોગ છે, અનુકૂળતા કહેવાય, મને પ્રતિકૂળતા કહેવાય, છતાં પ્રતિકૂળતાને મેં અનુકૂળતા બનાવી દીધી છે. એ પ્રસંગોમાં હું સ્વાસ્થ્ય લેતો રહ્યો છું, અધિક બાળમાં વિશેષ મને કઈ સ્પૃહા નથી એમ કરીને લોકોને દેખાવડાવો એ નથી. હું તો નિષ્ફળ છું, હું તો મારે કઈ નથી, હું તો નિષ્ફળ છું એમ ગુપ્ત આચરણ છે. ખબર છે કે બહારનું વ્યવહાર એવું છે કે આડંબર કરવાનો કોઈ અર્થ નથી. જે સ્વાભાવિક પરિસ્થિતિ છે એ તો સામાન્ય જનગત હોય છે, તો અંતર એનું જરૂર છે. એટલે અંતરમાં જેને કાંઈ જોવા નથી એવી જેની ગુપ્ત આચરણા છે એવી એની અંતરંગ આચરણા છે, બાકી તો કાંઈ સેમ જાય તેમ નથી. એટલે અમારા હૃદયમાં ઘણું ભર્યું છે, કહી શકીએ એમ નથી, કહ્યું જાય એમ નથી, ઘણી વાતો છે, શું કહીએ તમને એમ તો છે, બાકી તો કાંઈ કહ્યું જાય તેમ નથી. અને આમ કયા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી. સત્પુરુષના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી લઈને વર્ત્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી. આ અનુભવ પ્રવચન પ્રમાણે ગ્રહણ, આ અનુભવ પ્રવચન છે અમારો, એને તો માન્ય કર, એને પ્રમાણે ગ્રહણ. શંકા કરીશ નહીં, કુતર્ક ઉઠાવીશ નહીં, તર્ક ન કહેવાય, પછી કુતર્ક કહેવાય, કઈ કરીશ નહીં. એક નક્કી કરી લે, એક તો જોતે સત્પુરુષ મળવા જ દુર્લભ છે. આ કાળમાં કોણ જો ભાવે યોગે ભેટો થયો હોય, ઓળખાણ થઈ હોય, તો બીજો વિકલ્પ કરીશ નહીં. આટલું કરી લે, સર્વભાવ સમર્પણ કરી દે, વર્ત્યો જા, સારું નિર્માણ મુક્તિ છે. આ ચુંબતજી વાત કરી, ગુરુદેવે કરી છે, ગુરુદેવે કરી છે, ધન્ય અવતારમાં એ વાત પ્રતિ કરી છે. ભાવથી દર્શન કરશે તેને પણ કર્મ હરવા પડી જશે, વળગીને રહેશે એનો પેડો હાર, એ વાત કરી છે. એ વાત કરી પ્રસિદ્ધિ થઈ, પછી ભક્તિનો જુવાળ સારો છે, પણ છતાં પણ સર્વભાવ અર્પણ કરી દઈને આ વાત અંતરમાં પોતાના અંતરને તપાસી લઈએ. કોઈ દેખાવ કરવાનો વિષય નથી કે હું બારમા સમર્પણ કરું છું, એના કોઈ બહારના સમયથી બહારની પ્રવૃત્તિથી બહારના પદાર્થોની અર્પણતા છે એનું માપ નથી, એના માપ પોતાના ભાવથી છે. એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભાવે અવશ્ય મોક્ષે જઈશ. એટલા માટે આ વાત નાખી છે અમે, ક્યાંય જીવ ભૂલ ન કરે, કોઈ જગ્યાએ ભૂલ ન કરે, ઘણી અમને કૃપા કરી છે. એટલે ત્યાંનું નામ આજે એમના અનુયાયીઓમાં કૃપાઓ દેવ તરીકે પ્રસિદ્ધ છે. કે એક સત્પુરુષને રાજી કરવામાં, એ રાજી કેમ થાય છે? સત્પુરુષને લાડવો ખાવામાં આવે એટલે રાજી થાય છે. એવી રીતે સત્પુરુષ રાજી થતા છે. સત્પુરુષ પાત્રતા જોઈને રાજી થાય છે. નજીકમાં આવેલા જીવની પાત્રતા જોતા સત્પુરુષ પ્રસન્ન થાય છે. તો એમને રાજી કરવાનો એક ઉપાય છે કે પણ એકદમ એક નંબરનો પહેલા નંબરનો આત્માર્થી થાય. આત્માર્થી, ઉત્કૃષ્ટ આત્માર્થી એ સત્પુરુષને પ્રસન્નતાનો વિષય છે. બીજો કોઈ એમને કોઈ અધિક પ્રસન્નતાનો વિષય નથી. બાળમાં કોઈ બીજો પદાર્થ કોઈ પ્રસન્નતાનો વિષય નથી. બહારની અંદર એ કોઈ આત્માર્થી જોવે, કોઈ સત્પુરુષ બીજા જ્ઞાનીને જોવે, એને પ્રસન્નતાનો વિષય છે. બરોબર, તારે સત્પુરુષને રાજી કરવા આવે તો શું કરવું? પાત્રતા, બસ આ જ સત્પુરુષને પ્રસન્ન રાખવાનું વસ્તુ છે. તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, એટલે શું કે દૂરથી પણ એમની કોઈ વાતનો અનાદર કરી શકે. દેખત રીતે તને કદાચ એમ લાગે કે આ બરાબર નથી કરતા, ગુણહારને તો કોઈ ફેરવી શકતું નથી. જ્ઞાની, અજ્ઞાની, ઇન્દ્ર, નરેન્દ્ર, જિનેન્દ્ર, એને તો કોઈ ફેરફાર કરી શકતો નથી. તો જ્ઞાનીના વિકલ્પ વૃક્ષો એ હોનહાર પ્રમાણે નહીં હોય એમ કે કેમ મહિન તારું ગણિત જે છે તો મર્યાદિત શોક્ષમનો વિષય છે.
અને બધી જ કઈ કૃપાનું મને સાચો મળે છે તો બનતું નથી. એમ કે છોકરો નામ તો મર્યાદા છે, કોઈ પણ ભૂલ થાય, પણ જો સત્પુરુષ કહે એ પ્રમાણે મને ન લાગતું હોય તો એમ વિચાર કરીને અહીંયા કે એમને કહ્યું હશે એ સમજીને કહ્યું હશે, કાં કોઈ હોનહાર એમ હશે માટે એમના સ્ત્રી મૂકે છે એવું વચન નીકળ્યું હશે, પણ એનું અનુમોદન કરજે. એની પ્રશંસા કરતો રાત્રે એમ કહ્યું છે કે ક્યારે ભૂલથી નિંદા કરતો આગળ વિરુદ્ધ છે કે પ્રહાર વિરુદ્ધ છે કે પ્રાણ છે કે નીતિ વિરુદ્ધ છે કે ચિંતન છે, એ તો ભૂલ કરતો એ ભૂલ ન થાય માટે પ્રશંસા શબ્દ મહોત્સવીને આવેલા છે ને શ્રીમદજી તો પોતે જૈન જોવામાં આવે છે ત્યારે સેંકડો વર્ષોમાં આવો પુરુષ નથી થયો તો એવો બે શક્તિ છે. એટલે કેટલીક વાતો અનુભવના જ્ઞાન માટે નીકળે છે. આપણે જે મોક્ષની ભૂમિકા માત્ર લખે છે જ્ઞાન તો અજય લખવાનું છે, પણ તેમ લખે છે એ સર્વ ઈચ્છાને પ્રશંસવામાં તે જ સત્ય માનવામાં એ કહે છે તે સત્ય છે, મારા માટે એ પરમ સત્ય છે, મારે કોઈ વિચાર કરવાનો નથી. એને શ્રદ્ધા હંમેશા આંધળી છે, શ્રદ્ધાનો અભાવ જ્ઞાનીઓ નથી. જ્યાં પડે ત્યાં એ આંધળે છે, એને પડે છે. તમે સત્પુરુષની ઓળખાણ થઈ, તારા જ્ઞાનમાં તમે ઓળખાણ થઈ ગઈ કે આ સત્પુરુષ છે તો તે શ્રદ્ધી લીધા. હવે એ શ્રદ્ધા આંધળી છે, પછી એ સત્પુરુષને જોવામાં ક્યાંય બીજું માદો ઓળો નહીં જોવે, તે જ સત્ય છે. એ જે કહે છે તે વચન પ્રાપ્ત થાય છે. જેમ કોઈ આંગળો ન જોવે એમ બીજું કાંઈ ન જોવે પછી મોક્ષ. તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ એટલે તારું વર્તમાન આયુષ્ય ચાલ્યું નહીં માની લે વિનાશ ન થયો, પણ જો આ પરિસ્થિતિમાં તું રહી ગયો વધુમાં વધુ તને મર્યાદા મારી દઈએ છે, અંદર પણ તારો નિર્વાણ થઈ જશે, મોક્ષ થઈ જશે, તો એનો ભાવ તને નહીં હોય જાણ હોય. એ શું જ્ઞાનની નિર્મળતામાંથી એ વાત કાઢી છે. આપણે વર્તમાન જીવોની પરિસ્થિતિ જોઈ કે લોકો આખો જૈન સમાજ એક જગ્યાએ લખે છે કે વર્તમાન જૈન સમાજ મૂળ દૈન માર્ગથી લાખો ગાવ દૂર છે. કેટલો લાખો ગાવ દૂર, લાખો ગાવ દૂર છે. અને મારું એટલું બધું એમને જોયું કે આમાં તો મૂળ માર્ગનો પત્તો લાગે એવું નથી. એટલે કેટલીક વાતો કરી છે, બહુ પરિસ્થિતિને અનુકૂળ બહુ અસાધારણ એમ મૂલ્ય ન કરી શકાય એ વાતો કરી છે. સ્પષ્ટતાપૂર્વક કહી દઈએ આપણે માધ્યમમાં કે સત્પુરુષ ને ઓઘે માનવામાં તો અનંતવાર ઓઘે માયા છે. અત્યારે એ પ્રસંગ છે એટલે સ્પષ્ટતા કરવી આવશ્યક. ન હોય તો એક વાર ઓઘે પણ વિરોધમાં જતો હોય એના કરતા તો ઓઘે માને તે સારો છે. શંકા કુશંકા ને વિરોધ કરતો હોય એના કરતા તો ઓગ સંજ્ઞા પણ માને છે સારો. પણ જે પોતે ઓગ સંજ્ઞા માં હોય તો વ્યક્તિગત રીતે પોતે એ વિચારવાનું કે ઓછી ને માનવાનું છે. જે મહિમા સર્વ અર્પણ ભાવ નો આવશે તે ઓળખ્યા વિના નહીં આવે. મિત્ર ભાઈ ઘણા એ ચિંતા કરે છે કે આપણને તો ખબર પડી ગઈ કે આ સત્પુરુષ ને જ્ઞાન છે, માટે હવે આપણે એની એને સર્વ ઈચ્છા અને એને રાજી રાખવું એવું બધું કરો. આપણે એમની સર્વ ઈચ્છા પ્રમાણે એ રાજી રહે એ પ્રમાણે કરો. તો એ પરિસ્થિતિ નથી. સહજ કુદરતી રીતે અંતર થી ક્યારે થાય ઓળખાણ થાય, નહી તો નકલ કરવાની વાત થઈ એવા જેવી એમાંથી કઈ મળે કૃત્રિમતાથી એ પ્રયાસ કરે એમાંથી કઈ મળે. હા, એ પરિસ્થિતિમાં આવ્યો હોય ખ્યાલ આવ્યો હોય તો વિરુદ્ધ જવાય જ નહીં અને સર્વભાવ સમર્પણ કરીને ચાલવાની આજ્ઞા છે. તો આપણે તો બાધ્ય તો કરીએ છીએ પણ અંતર તો મારે કરવું જોઈએ એ પણ એને ખ્યાલ હોવો જોઈએ. તો બહારથી તો મારી અર્પણતામાં મને કઈ વાંધો નથી લાગતો પણ અંતર છે આ વસ્તુ ઉભી થવી જોઈએ એ ઓળખાણ વગર નહીં આવે. અને ઓગ સંજ્ઞાથી જીવ નિવૃત્ત થાય તો જ આત્મજીવ થાય. ઓગે ઓગે એ બધું જ કરી ચૂક્યો છે, કોઈ કાર્ય બાકી નથી રાખ્યો. જેમ વ્રતપ કર્યા છે, જેમ બારમ અગિયાર નવકરીઓ ભણ્યો છે, શાસ્ત્રો ભણ્યો છે, એમ સત્પુરુષ મુનિરાજ અને શિવશંકર સુધીની ભક્તિ સેવા બારથી કરી છે પણ ઓગે ઓગે એમાં આત્મકલ્યાણ કર્યું નથી. થયું આત્મકલ્યાણ થવા પહેલા એ પરિસ્થિતિમાં કોઈ આવે છે પણ એમાં અટકી જાય ને એમાં રહી જાય તો કલ્યાણ પાછું દર્શનમાં એ વાત કીધી છે કે ઘણા કાળ છે સત્શાસ્ત્રનો પરિચય કરે, ઘણા કાળ સુધી સત્સંગ કરે, ઘણા કાળ સુધી એ દર્શનભૂમિને ઘટાડવાના જે નિમિત્તો છે એ પ્રકારની પ્રવૃત્તિમાં રહે અને પોતે આગળ ન વધે તો નંદભાઈનો દર્શન પાછો તીવ્ર થઈ જશે. એને વાત લીધી છે ત્યાં કે ઓગસંજ્ઞામાં ઘણો કાળ જાય છે. ઓગસંજ્ઞાની નિવૃત્તિ થાય તો ઘણો કાળ નથી થતો, માટે ઘણો કાળ જોઈ એ બતાવે છે કે ઓગસંજ્ઞાની નિવૃત્તિ માટે જે એને પ્રયત્ન કરવો જોઈએ એ પ્રયત્ન એનો અંદરમાં ચાલતો નથી. કે ત્યાં એની અંતર શોધ નથી, અંતર પ્રયોગ નથી, અંતર અવલોકન નથી અને એ જે અનુભવ પદ્ધતિમાં આવવું જોઈએ એ પદ્ધતિમાં એ આવતો નથી. જે એને વિચારી લીધું છે ઓગે ઓગે બારમાં એ ચાલે છે એનો વિચાર્યું છે તો પણ એને હજી ઓક્સિજન લાગુ પડે છે. આપણે કોઈ વિરોધ નથી, કૃષ્ણ ભગવાન ભક્તિ કાન આગળ બધું કરીએ એમ નતા. સ્વરૂપની ઓળખાણ કરવું અને સત્પુરુષની ઓળખાણ કરવી એ બે વાતમાં ઓગસંજ્ઞા નથી ચાલતી. ઓગસંજ્ઞા એ પહોંચાતું નથી નિર્ધારિત સ્થાને, એટલે કે મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવો નથી. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હોય છે અંતરથી એ કેવું જ્ઞાન પર્યંત પહોંચે છે તો એ પાયાની નિત્યનું પગથિયું છે ભાવના એ કે મારે મારા સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. આ જગતમાંથી કાંઈ જોતું નથી. જે પરિસ્થિતિ પૂર્વ કર્મ અનુસાર છે એ મંજૂર છે, આથી કાંઈ બાહ્ય પદાર્થો માટે જામા મારવાનું છે, આપણું કૃતિ માટે જામા મારવાનું છે. બે ચીજ છે જગતમાં મનુષ્યને, કા અનાથી થાય છે, કા માનાર્થી થાય છે, કા બે થઈ જાય છે, બે જોઈ છે એટલા એ તો અનુભૂતિમાં થયા જાય છે. પણ જેને એક આત્મા જોઈએ છે અને બીજું કઈ જોઈતું નથી, શ્રીમદજી આત્મભાવનાથી પૂજ્ય બેનશ્રી એમનો અર્થ ખુલ્યો કે જેને એક આત્મા જોઈએ છીએ અને જગતમાંથી બીજું કઈ જોઈતું નથી, જોઈતું નથી. એ પહેલું પગથિયું છે આ માર્ગનું. એ ભાવનામાં જે જીવ આવ્યો એ સ્વરૂપ નિશ્ચય કરી શકશે, એ જીવ સમ્યક દર્શન પામી શકશે, એ જીવ કેવળ જ્ઞાન પામી શકશે એમ કેવું છે.
બરોબર.
એટલે આમાં તો શું છે જરૂરી હતી તમારે અત્યારે શું જોઈએ છે? તારે બહારની અનુકૂળતાઓ જોઈએ છે કે જે અર્થ પૈસાના માધ્યમથી ઉભી થાય છે? તારે માનાબરી જોઈએ છે કે બહારના કોઈ પ્રકારનો યશ નામ કર્મનો ઉદય હોય તો મળે છે, બાકી તો લાભ કરે તો એને મળે કે ન મળે, ગુણવાન હોય તો એનો મળે, અને લોકોના કામ કરે તો ખાતડા મળે, એવું કાંઈ નથી. તો ગમે એ પ્રકારનો ઉદય હોય તો એવું કરે તો હોવું પડે, પણ જીવને લાલચ થાય છે એક પ્રકાર તો એનો રસ્તો ઊંધો છે. આ રસ્તો એને નાખવા આવે એ વાત બહુ સ્પષ્ટ. એટલા માટે એમ કહ્યું કે જો તમે એક આત્મા જે ભાવના હોય તો આ રસ્તે આવવા માટે તારું પ્રયાણ બરાબર આગળ ચાલવામાં વાંધો નહીં આવે. આ સિવાય વાત હોય તો આશા રાખીશ નહીં, તો આ સીધે સીધી વાત છે.
જય